તારીખ 24/5/1992 શ્રી સમયસર ગાથા 6 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 12.
જ્ઞાન ઉદ્યોગ પણ છે, જ્ઞાન નું ઉદ્યોગ પણ નાયક ભાવ ને આત્મા ને પોતાના અનંત સામર્થ્ય નું પરિણમન
કરાય
થઈ રહ્યું છે. સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે, છતાં નાયક એક ભાવ છે, વિનાયક છે તે
એક ભાવ,
એક ભાવ છે, ભેદ એક ભાવ છે, એક રૂપ છે. જેને અવલંબતા કોઈ ભેદ જોવામાં આવતા અથવા અવલંબનમાં કોઈ ભેદ અવલંબન થતા એવો એક ન્યાય ભાવ છે. તે સંસાર અવસ્થામાં અનાદિ બંધ પર્યાયની નિરૂપણાથી એને જોઈએ, એટલે કે બંધ પર્યાયના દ્રષ્ટિકોણથી એને સંસાર અવસ્થામાં જોઈએ, તો કર્મ કુગળો સાથે એને અનાદિથી ક્ષીરનીર જેવો સંબંધ છે. એક ક્ષેત્ર આવતા ક્ષીરનીર એટલે
એક ક્ષેત્ર આવતા
પાણી અને દૂધ એક ક્ષેત્રે છે, એમ કર્મ કુગળ અને આત્મા એક ક્ષેત્રે અનાદિથી સંબંધ પામેલા છે. ક્યાં પ્રયોગ ચાલો, શરીર થી ઉભું છું અથવા પંચેન્દ્રિય દ્વારા કુગળ પદાર્થોમાં મને મેળવામાં આવે છે, વેદન રોકાયેલું હોવાથી છૂટતું વેદન જવડાનું, અભિન્નપણે રોકાયેલું હોવાથી ભાવમાં એનું ભિન્ન વેદન ગ્રાહ્ય થતું નથી, થતો એનું ચોક્કસ પરિસ્થિતિ રૂપ કારણ છે. એ ફરિયાદ બરાબર છે કે ભિન્ન આત્માનું જ્ઞાન વેદન ભિન્ન જ્ઞાન વેદન પણ એ વેદાતું નથી. કેમ નથી વેદાતું? કે જે કાંઈ કેમ કે બીજા પદાર્થોને વેદી શકતો નહીં હોવા છતાં એના અભિનિવેદનમાં ઉકેલ પોતાના વેદનને રોક્યું છે અથવા વેદન દ્વારા આખો આત્મા ત્યાં ફસાયેલો પડ્યો છે, સલવાઈ ગયો છે આખે આખો. ઊંધો પ્રયોગ અનાદિથી ચાલુ છે, એને મટાડીને સૂટો પ્રયોગ કરવાનો છે તો ભેદ જ્ઞાન થાય અને તો એનું સ્વસંવેદન છે, જળવતી જ્ઞાનની જ્યોતિ છે, કરવાની નથી પણ છે, એ અનુભવ ગોચર થશે, અનુભવમાં આવશે. છે એનો અનુભવ કરવાનો છે, કોઈ વાત બનાવીને અનુભવ કરવાનો છે એ પ્રશ્ન નથી. એમ થાય ક્યારે થાય કે ઊંટું છોડે તો શું થાય, એક સાથે પણ કહેવાય એમ કેમ કે ઊંટું ચાલુ છે. અહીંયા એમ કે છે કે કર્મ પુદ્ગળો સાથે એક રૂપ હોવા છતાં દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો, જો એને મૂળ સ્વરૂપે જોવામાં આવે તો તે શુભાશુભ ભાવો છે, તેના સ્વભાવે પરિણમતો નથી. શુભાશુભ ભાવે પરિણમતો નથી એમ ન કહ્યું, પણ તેના સ્વભાવે પરિણમતો નથી એટલે વિભાવ રૂપે પરિણમતો નથી, એનો વિભાવ સ્વભાવ છે. એ શુભાશુભ ભાવો કેવા છે તો કે પુણ્ય પાપને ઉત્પન્ન કરનારા છે, વિભાવ રૂપ જાતિના છે અને પુણ્ય પાપને ઉત્પન્ન કરનારા છે. અને એમાં કષાય ચક્રની ઘણી વિચિત્રતા છે, અનેક પ્રકારના કષાય એમાં ભરેલા છે. કેવા છે તે કષાય કે દુરંત છે, જેનો અંત લાંબો કઠણ છે, દુસાધ્ય છે, એવા છે. આટલો વર્ણન કર્યું નીચેથી આપણે ઉપરથી લઈએ તો, જેને મટાડવા કઠણ છે, દુષ્કર છે, એનું નામ દુરંત, અંત લાંબો. દુષ્કરપણે જેનો અંત આવે એવા કષાયો છે. એ કષાય ચક્રના ઉદયમાં ઘણી ચિત્ર વિચિત્રતા છે. એ ચિત્ર વિચિત્રતામાં બે પ્રકાર પણ છે, એ પુણ્યને પાપને ઉત્પન્ન કરે છે અને પુણ્યને પાપને ઉત્પન્ન કરીને કરનારા શુભ અને અશુભ ભાવ છે. એ શુભ અને અશુભ ભાવનો સ્વભાવ વિભાવ છે અને એ વિભાવપણે પરિણમતો નથી. સ્વભાવથી જોવામાં આવે તો કદી આત્મા વિભાવપણે પરિણમતો નથી. આમ થતું છે. પછી વિભાવને સમજાવવા માટે આટલી લાંબી લાંબી વાત કરી, ખરેખર અહીંયા એમ કહેવું છે કે આત્મા કદી દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો કદી પણ તે વિભાવપણે પરિણમતો નથી. અને વિભાવપણે પરિણમતો નહીં હોવાથી એ બધા જળ ભાવ છે. વિભાવ ભાવ છે એ જળ ભાવ થતો નથી, તેથી આત્મા પ્રમત પણ નથી. કેમ કે એ પ્રમત ભાવમાં, પ્રમત ભાવ છે તે વિભાવમાં જાય છે. જો આત્મા પ્રમત નથી તો એનો પ્રતિપક્ષ પણ એને લાગુ પડતો નથી, માટે આત્મા અપ્રમત પણ નથી. હવે જો પ્રમત અશુદ્ધ પર્યાય હોય, વિભાવ પર્યાય હોય, અને અપ્રમત શુદ્ધ સ્વભાવ પર્યાય હોય, અને એ બે રૂપે આત્મા નથી, તો એનો અર્થ એમ થયો કે કોઈ પણ પર્યાય રૂપે આત્મા નથી. પ્રમતથી બધા જ ગુણસ્થાનોની અશુદ્ધિ લઈ લ્યો અને અપ્રમતથી જે તે ગુણસ્થાનની શુદ્ધિ લઈ લ્યો, ચોથા ગુણસ્થાનની શુદ્ધિ છે. આત્મા શુદ્ધ કે અશુદ્ધ રૂપે પરિણમતો નથી એમ છે, કેમ કે એ પર્યાય ધર્મ છે. આત્મા આત્મા રહે છે, દ્રવ દ્રવ રહે છે એમ કેવું છે.
બરાબર.
સમલ વિમલ ને વિચારીએ એ સિદ્ધિ નહીં હોય. એટલે અશુદ્ધ અને વિમળ એટલે શુદ્ધ. તો કે આત્માને સમળ વિમળ નો વિચારો, જેવો છે એવો એને જોવો, એ સિવાય બીજી કોઈ સિદ્ધિ નથી, સિદ્ધિ નો ઉપાય નથી. સમલ વિમલ ને વિચારીએ એ સિદ્ધિ નહીં
હોય.
એ તો શું છે કે જળ ચેતનના જુદા જુદા સ્વભાવો છે. જળ ભાવ એ જળ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પણ તે નહીં છોડી આપવા. જળ ચેતન થાય નહીં, ચેતન જળ થાય નહીં. એ બે પદાર્થની વાત છે, અહીંયા બે ભાવની વાત લઈ કે એક વિભાવ ભાવ છે, એ વિભાવ ભાવ તો કદી દ્રવ્ય સ્વભાવ થાય નહીં, પણ જો વિભાવ ભાવને પ્રમથ કહીએ તો એનો પ્રતિપક્ષભૂત જે અપ્રમથ ભાવ છે એ પણ ખરેખર આત્માને લાગુ પડતો
નથી,
પણ આત્માને નથી. સમજીને બોલવામાં વાંધો નથી, કોઈ પણ વાતને સમજીને બોલવામાં
વાંધો નથી,
વાંધો નથી. પ્રથમ ની મિમિક્ષા અનેક પ્રકારે આવે છે, હોય છે, ત્યાં પોતાને સમજણ હોવી
જોઈએ.
શબ્દોને ખબર નથી, આત્મા અજ્ઞાન ભાવે પરિણમે છે એમ પણ કહ્યું, અને આયા તો એમ કે છે અપ્રમથ પણ નથી આત્માનો. જ્ઞાન ભાવ છે કે
નહીં,
એવો પણ નથી. ભલે આચાર્યદેવ પોતે એ અવસ્થા એ બિરાજમાન છે, ક્ષણમાં છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલે છે અત્યારે. જયારે લખે છે સમયસાર, કે સમયસાર ની ટીકા કરે છે પ્રમત અપ્રમતમાં તો બે રૂપ થાય છે, એક રૂપ નાયક ભાવ કયો, પણ પ્રમત અપ્રમતમાં તો બે રૂપ થાય છે. કે અત્યારે પણ હું એ પ્રમત અપ્રમત પણ એ નથી, આજ અવલંબન ભૂત છે, આજ મારા દ્રષ્ટિ નો વિષય છે, આજ મારા અવલંબન નો વિષય છે, આજ મારું સ્વરૂપ છે. વર્તમાન અવસ્થા એ મારું સ્વરૂપ નથી, એક વેશ છે, સ્વરૂપ નથી પણ વેશ છે. મૂળ માણસ જુદો, એને એને વેશ અનેક પ્રકારે પરિધાન કર્યા હોય તો એ વેશ રૂપ ખરેખર થઈ જતો
નથી. પ્રશ્ન કર્યો આત્મા કેવો છે, હું અપ્રમત નથી, પ્રમત નથી, જવાબ પોતાથી
પોતાથી. જો તમે મને પ્રમત અપ્રમત સ્થાને જોતા મુનિ તરીકે જોવો છો, પણ મુનિપણું પણ એક વેશ છે, મૂળ સ્વરૂપ છે એ તો જે છે તે છે, જે છે એવું છે તેવું છે, એ વેશ રૂપે ખરેખર નથી. સિદ્ધપણો પણ વેશ છે તો પછી સંસારી પણ વેશ છે એ કહેવાની જરૂર હતી
ભોગવી
વખતે ત્યારે કહેવાય કે કોઈને આમાં દૂષણ ન હોય એને તેને દૂષણ આપવું છે, એનું નામ ભોગવણી કહેવાય. આપણે ક્યાં ભોગવીએ છીએ, ગુણીપણાને ગુણીપણું જ કહીએ છીએ. અને આત્માનું એ મૂળ સ્વરૂપ નથી એમ એ પોતે કહે છે, મને પોતે કહે છે, આપણે કહીએ છીએ એવું નથી. એ પોતે જ એમ કહે છે કે નવી હોદી અપમતો ન પમતો, હું પ્રમત પણ નથી, હું
અપ્રમત.
હવે એક પ્રશ્ન કરીએ, જયારે વાત ચાલી છે કે નાયક ભાવ છે અને પ્રમત અપ્રમત ભાવ છે, એમને તો ઊંચો દરજ્જો છે એમ આપણે સ્વીકારી. પ્રમોદ અપ્રમોદ થી કોણ નાયક ભાવ નો દરજ્જો ઊંચો છે એમ આપણે સંમત કર્યું, એમાં આપણે ક્યાં ઉગવ્યા? મુનિ પદ તો એથી નીચેનું પદ છે, નાયક ભાવ થી નીચેનું પદ છે. કેવળ જ્ઞાન પણ નાયક ભાવ થી નીચેનું પદ છે. આ તો પરમ પદ છે ને એની આગળ બધા અપરમ પદ છે. કેવળ જ્ઞાન પણ અપરંપદ છે અને પરમ પારિણામિક ભાવ જ્ઞાયક ભાવ છે તે પરમપદ છે. તો જે પરમપદ છે એમ કહેતા હું અપરમપદે નથી એમ કહેવું, એમાં ક્યાં ખોટું થાય છે? કઈ ખોટું થાય છે? અનુચિત થાય છે? કઈ અનુચિત નથી. ઉપયોગ તો પોતપોતાના સ્થાનમાં દરેક પદ નો છે, એની સામે કોઈ વાંધો લેવાની જરૂર નથી.
અપરમપદ પણ પરમપદ નો આધાર લે છે, અપરમપદ નો આધાર લે
છે.
અપરમપદ
છે જ્ઞાન રૂપી પર્યાય, જ્ઞાયક ભાવ રૂપી ધ્યેયને એટલે મને ધ્યાવે છે. ધ્યેય તો મારું સ્વરૂપ છે, ન્યાયક ભાવ તો મારું સ્વરૂપ છે. તો ધ્યાન તો ધ્યાનની પર્યાય કોનું ધ્યાન કરે છે? મારું ધ્યાન કરે છે, મારું નાયક ભાવ નું ધ્યાન કરે છે. હું કોઈ નું ધ્યાન કરતો
નથી.
હું ધ્યાન કરનારો છું અને પર્યાય મારું ધ્યાન કરે છે, એમાં બહુ મોટો ફેર છે. અવલંબન ફરી જાય છે. હું પણ પર્યાય માં આવી જાય છે. હું ધ્યાન કરનારો પરસ્પર જ બને છે. જયારે ભગવાન ને આપણે સ્વીકારીએ ત્યારે ભગવાન પણ આપણને સ્વીકારે કે હવે મારી નાતમાં
ભળ્યો,
હવે આ ભગવાન થશે. લાગણી તો પરસ્પર જ હોય, એમાં વન વે ટ્રાફિક હતો. તેથી હું પ્રમદ પણ નથી અને અપ્રમદ પણ નથી. તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસનામાં આવતો શુદ્ધ કહેવામાં
આવે
છે. કે પ્રમદ અને અપ્રમદ હું નથી એ સાચું ક્યારે? નહીતર તો ગમે તે માણસ એમ ભૂલે. ભૂલવાથી સાચું છે?
નહીં.
શાસ્ત્રો અનુસાર વચન ભૂલવાથી તે વચન સાચું ઠરે છે કે નહીં? એની ઉપાસના સાથે એને સંબંધ છે.
બરોબર.
સ્વરૂપને આરાધીને વાત આવે છે કે સ્વરૂપને વિરાધીને વાત આવે છે? ત્રીજી પર્યાય નથી જગતમાં. બે જાત સિવાય ત્રીજી જાતની પર્યાય નથી. એટલે ગુરુદેવ તો આત્મસિદ્ધિના પ્રવચનોમાં એ વાતનો સંકેત કર્યો છે, ઇશારો કર્યો છે કે નિશ્ચયની વાત નિશ્ચયની ઉપાસનાના કાળે કરવી.
બરોબર.
અથવા નિશ્ચયની વાત કરવી ત્યારે નિશ્ચયની ઉપાસનાનો પ્રયત્ન સાથે થવો ઘટે છે, સાથે હોવો ઘટે છે. નહીતર એ વાત વાત રહી જશે વિરાધના પૂર્વકની.
બરાબર.
વાત તો વાત રહી જશે પણ
વિરાધના
વિરાધના સાથેની આરાધનાની વાતને મેળ ખાતો નથી. વાત કરે આરાધના ની અને વિરાધના પૂર્વક કરે, એને કઈ મેળ છે? તમે આવો ત્યારે હું મોઢું ફેરવી લઉં, ને મોઢું ફેરવી લીધા પછી એમ કોક આવો આવો એના માટે મોઢું ફેરવીને આવો આવો કે છે, આ આવકાર કઈ જાતનો છે? આવકાર નથી પણ તિરસ્કાર છે. એમ આત્માની વાત શ્રવણ કરતી વખતે કે શ્રવણ કરાવતી વખતે બેને લાગુ પડે છે. એમાં જે પ્રકાર કહેવા માંગે છે એના ઉલ્લાસ સહિત ઉમંગ સહિત તે બાજુના યતકિંચિત પ્રયત્ન સહિત એવો એક ત્યાં કાયદો છે કરવો. આ અમારી શરત છે, આ પ્રમાણે આ વાત હોવી જોઈએ, આ પ્રસંગ હોવો જોઈએ, નહીતર આ વિષયનો સ્વાધ્યાય કાંઈ પણ મેળ ખાતો
નથી.
ના પાડે છે દ્રવ્યમાં ઉભો રહીને પર્યાયની વાત, પર્યાય કે દ્રવ્ય જેની વાત કરતી હોય દ્રવ્યમાં ઉભો રહીને કરતો બધું યથાર્થ છે. તારો અભિપ્રાય હું દ્રવ્ય સ્વરૂપ છું એમ થઈ જુઓ
જોઈએ,
હું પર્યાય સ્વરૂપે છું એ જે અભિપ્રાય છે એ અભિપ્રાય રાખીને ગમે તે વાત કર તો તારા અભિપ્રાય થી વિરુદ્ધ છે.
બરાબર,
ખોટા અભિપ્રાય સહિત છે, માટે એ વાત સાચી હોય તો પણ ખોટી છે, સાચી નથી.
સર્વ અવસ્થાને જ્ઞારો કદા જ નહીં, જ્ઞારો એટલે ભિન્ન અવસ્થાથી ભિન્ન,
સર્વ અવસ્થાને વિશે અવસ્થાથી ભિન્ન જણાય છે. પ્રગટ રૂપ ચૈતન્યમય એ ધારણ સદાય આ છઠ્ઠી ગાથા આવી ગઈ, આત્મસિદ્ધિમાં છઠ્ઠી ગાથા
આવી ગઈ.
બહુ ખબર પુરુષતા એક એક કડીમાં આગમ સમાવી દીધા છે, એક એક કડીમાં
આગમ
આગમ નો સમાવેશ
શહેરી ભાષામાં આપણે કર્મ પિતા હોય તો પ્રવચન માં ખુલ્લા પ્રમોદ પ્રમોદ પ્રમોદ
નાયક ત્રણેય કાળે છે, સદાય એકરૂપ નાયક ત્રણેય કાળે છે, અત્યારે પણ છે. અત્યારે મુમુક્ષુનો વેશ છે, મુમુક્ષુ છે,
મુમુક્ષુનો વેશ
છે, સ્વાધ્યાય કરે છે, પણ એ વેશ થી ચાલતો એક અભિનય છે.
અભિનય
છે, તમારે આ ડાયલોગ અત્યારે બોલવાનો છે, મૂળ સ્વરૂપ ને ભૂલીને
નહીં.
અત્યારે તમારે ભીખ માંગવાની છે, માણસ નું ભિખારી થઈ ગયો
નહીં,
બાર માં 10 લાખ ની ગાડી
પડી હોય,
પડી હોય ને અંદર માં ભીખ માંગતો હોય, એને ફિલ્મ ઉતાર ભીખ માંગતો હોય, બાર માં એને 10 લાખ ની ગાડી પડી હોય, એને એમ થઈ ગયા હું ભિખારી થઈ ગયો છું?
નહીં, બિલકુલ નહીં.
વફાદારી નો અર્થ એવો થઈ ગયો છો એમ નહીં, હું એવો થઈ ગયો છું એમ
નહીં, હું એક નાયક ભાઈ છું
કે છે. આ આચાર્ય મહારાજે સંકેત કર્યો છે, આત્મસિદ્ધિમાં ગુરુદેવે કરી છે વાત, એ વાત અહીંયા એમ કહે છે કે પ્રમત અપ્રમત હું નથી, હું નાયક ભાવ છું, એવો જે નિશ્ચય સ્વરૂપ છે આત્માનું, એ નિશ્ચય સ્વરૂપ ની વાત ભિન્નપણે ઉપાસીને કરજે તો હું શુદ્ધ છું ને હું જ્ઞાયક છું એ તારું સાચું લાગે, નહીં તો તારી વાત સાચી હોવા છતાં તારી વાત આમ કેવું છે?
અનુભવ પછી વાત કરજે,
અનુભવ પછી વાત કરજે એ પણ સારી વાત છે, ને નહીતર તો અનુભવ ન હોય તો અનુભવના પ્રયત્ન પૂર્વક વાત કરજે, નહીતર માથેથી કાઢી નાખે તો પછી અમારે છઠ્ઠી ગાથા નવમાં છે ને હું નાયક છું એવો કેવું ભાવમાં ન લેવું ને એમ થઈ જાય, નાયક છું એવું ભાવમાં લેવું કે ન લેવું, મને જ્ઞાન નથી થયું લેવું એવા પ્રયત્ન સાથે સ્વસન્મુખતાના પ્રયત્ન સાથે એવો ભાવ કરવા યોગ્ય છે, પર સન્મુખતાના પુરુષાર્થ મારે એવો ભાવ કરવાથી કાંઈ વળવાનું નથી, વિકલ્પ ભાવ એટલે વિકલ્પ તેથી કાંઈ વળવાનું નથી, નાયક ભાવ આમ સમજી લેવો, પ્રમત પણ નથી અપ્રમત નથી કોઈ પર્યાય રૂપે નથી, પોતાની સુધ નાયક ભાવ છે એમ સમજી લેવો, એમ
નહીં
આચાર્ય મહારાજ ના પાડે છે કે એમ નહીં, આ વાત ઉપાસના સુધ કહેવાય છે ભણંતી એટલે એવમ જાણંતી, ગુરુજી એમાંથી જાણંતી કહી દીધું, એવમ ભણંતી એટલે એવમ
જાણંતી
એટલે શુદ્ધ કહેવાય છે એનો અર્થ કે શુદ્ધ જણાય છે, ક્યારે શુદ્ધ જણાય છે કે ભિન્નપણે ઉપાસવામાં આવે તો શુદ્ધ જણાય છે, નહીંતર અભિન્નપણે તો ઉપાસી રહ્યો છે એમાં તો અશુદ્ધતા થઈ રહી છે, એમાં ક્યાં શુદ્ધ જણાય, કેવી રીતે જણાય, એમાં શુદ્ધ જણાવવાનો પ્રશ્ન એ મહત્વની વાત કરી છે, એવમ ભણંતીમાંથી કાઢ્યું છે, એવમ એટલે ઉપાસના પૂર્વક, અમે પણ શુદ્ધાત્માની ઉપાસના પૂર્વક કહીએ છીએ, તું પણ શુદ્ધાત્માની ઉપાસના પૂર્વક જાણજે, શ્રવણ કરજે, એમ એમ અંદરથી શ્રવણ કરવાની વાત નથી કે કહેવાની વાત પણ નથી,
અત્યારે આ અમારામાં દૂષણ છે ઉપાસવામાં, આટલા વર્ષ ગયા ઉપાસવાની વાત જ નહીં,
ગુરુદેવે કહ્યું જતન કરવું એ કહ્યું, પણ આ જીવે પોતાનો મિથ્યા આગ્રહ કદી છોડ્યો ધર્મી તો મીઠાશ નો પિંડ છે, ધર્મ જો મીઠો છે તો ધર્મી તો અનંત મીઠાશ નો પિંડ છે, જેમ સાકર મીઠાશ નો પિંડ છે એમાં ધર્મે આનંદ રૂપી સુખ રૂપી મીઠાસ નો પિંડ છે, એને ભાવવો જોઈએ, શું કહે છે
ભાવવો,
એને ભાવવો જોઈએ, ભાવનામાં એને ભાવવો જોઈએ, ભાવનાથી એને ભાવવો જોઈએ, એ રીતે એની ઉપાસના થાય છે, સંસાર ભાવે છે માટે સંસારને ઉપાસે છો, સંસારના પ્રસંગો તને હારા લાગે છે માટે એની ઉપાસના તને થઈ રહી છે, બધાની પાયામાં બધાના મૂળમાં સર્વ સિદ્ધિના મૂળમાં ભાવના રહેલી છે, ભાવના વગરનું જ્ઞાન પણ શુષ્ક છે, સમજણ પણ શુષ્ક છે, ઝાંખપ આવી આને પણ હવે અને આવવા જવામાં પણ શરીર હવે સુખી થઈને સુખી શકે, શરીર કામ લીધો
નથી,
કોઈ કઈ ઉઘાડ નથી, એટલે યાદ રહેતું નથી, સાંભળેલું કઈ યાદ
રહેતું નથી.
ભાવના વાળા છો, ભાવના ની વૃદ્ધિ કરો, ભાવના વૃદ્ધિ કરો, ભાવના વધારો, બસ ભાવના સફળ
છે.
ભાવનાને ન તો આંખોની જરૂર છે, ન તો ભાવનાને કાનની જરૂર છે, ન તો ભાવનાને હાથ પગની જરૂર છે. ભાવનાને આપો જોઈએ જ ન જોઈએ. ભાવનાને ક્ષેત્રની જરૂર છે, સાંગણમાં હોય તો ભાવના ભવાય, ને મહાવિદ્યમાં હોય તો ભાવના ભવાય, તો ભાવનાને ક્ષેત્રની જરૂર નથી. તમે ત્યાં પણ તમને ભાવના છે કે નહીં, સીધી વાત. ભાવના આત્મા સાથે સંબંધ રાખી રાખે છે, પર સંયોગ સાથે સંબંધ રાખતી
નથી.
અને સાચી ભાવના સંયોગની પ્રતિકૂળતાને ગણકારતી નથી, કે અનુકૂળતાને પણ ગણકારતી
નથી.
એનું નામ ભાવના, ગણકાર એનું નામ ભાવના. હિન્દુસ્તાન નો માણસ ત્યાં જઈને વેપાર ધંધો કરે છે, કેટલી દેશ ખાલી
દેશ
પ્રયોજન લાગે ત્યાં ગમે ત્યાં જાય છે. કાળા પાણી જેને કહેવાય ને, આંદામાન નિકોબારમાં છે. વળી દાહના આકારે સમાધિ કરીને દહન કહેવાય છે. દાહ્ય એટલે વળવા યોગ્ય પદાર્થ, છાણા લાકડા કળ એ બધા દાહ્ય પદાર્થો છે. દાહ્ય એટલે દહન થવાને યોગ્ય. અને અગ્નિને બાળનારો દાહક કહેવામાં આવે છે, એ ક્રિયાવાચક નામ છે. સામાન્ય એને દહન એવું નામ દેવામાં આવે છે. તો પણ તે અગ્નિને દાહ્યકૃત અશુદ્ધતા નથી, તેને એટલે તે અગ્નિને દાહ્યકૃત અશુદ્ધતા નથી. એટલે અગ્નિ છાણા રૂપે થાય ને, અગ્નિ લાકડા રૂપે થાય ને, અગ્નિ ખડ રૂપે
થાય
ને, ત્યારે બાળતી હોય ત્યારે પણ અગ્નિ અગ્નિ છે, લાકડું
લાકડું છે.
લાકડાનો કોલસો થાય, કોલસો તે કોલસો છે ને, અગ્નિ તે
અગ્નિ.
લાકડું ઠંડુ હોય, કોલસો ઠંડો હોય, પણ અગ્નિ ઠંડો હોય. કોલસો ન પડે ત્યારે ઠંડો હોય ને, લાકડું ઠંડુ હોય, જો એ અગ્નિ હોય તો ક્યારેય પણ ઠંડો થાય
નહીં.
એટલે દાહ્યકૃત અશુદ્ધતા, એટલે અગ્નિમાં એની ભેળસેળ પણ થતું નથી. અશુદ્ધતા એટલે શું? ભેળસેળ થતી નથી, એ દ્રષ્ટાંત. તેવી રીતે નિરાકાર થવાથી જ્ઞાનનો જ્ઞેયનો આકાર જ્ઞાનમાં ઊભો થાય છે. જ્ઞેયનો આકાર જ્ઞાનમાં ઊભો થાય છે, જ્ઞાન જ્ઞેય આકારે પરિણમે છે. એકરૂપ જ્ઞાન અને અનેકરૂપ જ્ઞાન એ જ્ઞાનના બે રૂપ છે. આમ સ્વપર પ્રકાશક શક્તિ અમારી એમ કરીને એક શક્તિના બે રૂપ છે, અને આમ જ્ઞેયાકાર અને જ્ઞાનાકાર એવા પરિણામમાં બે રૂપ જ્ઞાનના ઉભા થાય છે. એક રૂપની વાત કરે છે પહેલા, કે તેવી રીતે જ્ઞાકાર થવાથી દેહનો આકાર જ્ઞાનમાં ઉપજતો હોવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. જ્ઞાયકપણું નામ કેવી રીતે પાડ્યું? કે જ્ઞાયક નામ જ્ઞેય પરક છે.
શું પરક?
એનું નામ જ પરપેક્ષિત છે. એનું જે નામ જ્ઞાયક છે ને, એ જ્ઞેયના કારણે એનું એ નામ પડ્યું છે. શું? કેમ કે એના પર્યાયમાં જ્ઞાયકાર ઉપજે છે, માટે એનું નામ જ્ઞાયક પાડવામાં આવ્યું છે. નિરાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. એ કોઈ જ્ઞેય જ્ઞાનમાં આવતું નથી. જ્ઞેય જ્ઞેયમાં રહી જાય છે અને જ્ઞાન જ્ઞાનમાં રહી જાય છે. એક ન્યાયે જ્ઞેયના નું પ્રતિબિંબ જ્ઞાનમાં છે, એટલે એને કારણ કાર્યપણું કે નિમિત્ત વૈકિત સંબંધ કહેવામાં આવે છે. પણ એ સાપેક્ષ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો, નિરપેક્ષ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો જ્ઞાયકાર થયેલી જ્ઞાનની પર્યાય પણ નિરપેક્ષપણે જ્ઞાયકારના સ્વકાળે થઈ છે, જ્ઞેયના કારણે
નહીં.
જ્ઞાન અને જ્ઞેય ભિન્ન છે. પ્રકરણ એ ચાલે છે, જ્ઞાન અને જ્ઞાની નું પ્રકરણ નથી ચાલે. જ્ઞાન અને જ્ઞેય ભિન્ન છે એમ કેવું છે. પણ જેવું જ્ઞાન છે એવું જ્ઞેય છે. તો કે જેવું જ્ઞાન છે એવું જ્ઞેય સદ્રશપણે છે, એટલે નિમિત્ત નિમિત્તિક સંબંધોને જોડીએ ખરા, કહેવાય ખરો. પણ એ સાપેક્ષ દ્રષ્ટિ પરિણામની સદ્રશતા જોઈને, પણ નિરપેક્ષ દ્રષ્ટિકોણથી જોઈએ તો જ્ઞેયના કારણે તેવો જ્ઞાયકાર નથી. જ્ઞેયના કારણે તે પ્રકારનો જ્ઞાનાકાર નથી. જ્ઞાયકાર કહો કે જ્ઞાનાકાર કહો, કેમ કે જ્ઞાનનો આકાર છે. એટલે એક ન્યાય ન્યાય તે જ્ઞાયકાર છે, તે જ્ઞાનાકાર છે, અને તે બિલકુલ નિરપેક્ષ છે, જ્ઞેયના કારણે નથી. આ વાત ગુરુદેવ વારંવાર એટલા માટે કહેતા કે જે પદાર્થની ભિન્નતા છે એમાં કારણ પણ જોડીને પણ તું સંબંધ રાખ ના.
બરોબર.
તારું જે અસંગ તત્વ સ્વરૂપે કરીને છે, એની અસંગતા સાધવા માટે સંઘને તારે છેડવો રહ્યો. સંઘનો વિચ્છેદ બોલાવી દે એમ કે અસંગ થવું છે કે
નહીં.
આ તો એમ કે ભાઈ અમારે સમાજ વચ્ચે રહેવું છે, જે સમાજ વચ્ચે આપી ગંદર લોકો છે, ખાસ કરીને એ લોકો ધાધા કેમ કરવું પડે, જોર એ લોકોનું એવું છે, ઘણું છે, સંખ્યા વધારે જોર છે. ગુરુદેવને જ્યાં નહીં બોલાવવાની બોલાવી, અહીંયા તમારે બેનશ્રીનું નામ નહીં લેવાનું, નહીં લેવાનું. બધાની વચ્ચે રહેવું છે, આપણે રહેવું છે તો એની વચ્ચે ને એમ કે ભાઈ એની વચ્ચે નથી રહેવું, તારે અસંગ થવું છે.
અસંગ થવું છે,
તારે
અસંગ
અસંગ થવું છે. એ કલકત્તામાં સુગાની દેશ વાંધ્યા કરતા હતા, એ જ મંદિરમાં ત્યાં બધા આપણા મુખ્ય વાંધ્યા હું પોતે વાંચન કરતા શરૂઆતમાં મંડળ થયું. શરૂઆતમાં એ વાંચન કરતા મંડળના પ્રમુખ પણ હતા.
અમારે
ન સાંભળવી હોય તો મારે ક્યાં તમારી વચ્ચે રહેવું છે? વચ્ચેનો સંબંધ તૂટી જાય તો પણ અહીંયા થવું છે કે સંઘ કે સંઘ જોતો જ નથી ને બધે. પસંદ થવા માટે તો ઉપાસના કરવાની છે, આધ્યાય ઉપાસના માટે છે. પછી સંઘને વળગી રહેવાની વૃત્તિ રાખવી, સંબંધને વળગી રહેવાની વૃત્તિ રાખવી ને આ પણ કરવું નહીં થાય. બે વાત એક હારે
નહીં
થાય. એમણે જોયું કે મારે હારે મારા રસ્તાને મેળ થાય ને હારે આવું હોય હાલે ન આવું હોય તો આ મારા રસ્તા
મારે તમારી હારે આવવું નથી, તમારે મારી હારે આવવું હોય તો આવ્યા આવું, પોતાનો સ્વાર્થ પહેલા છે, જમનો માર મુકાવવા કોઈ સમાજ ને સગા આવવા ના સંપર્ક તોડે, સગા સંબંધી ને સમાજ તો એના ઘરે રહ્યો, વિનય નો સંબંધ જ્ઞાનાકારે રહેવું અને જ્ઞાનાકારે રહેવું, નિયાકારે અનેક રૂપ થાય છે જ્ઞાન અને જ્ઞાનાકારે એક રૂપ રહે છે, એક રૂપે અને અનેક રૂપે એ એનો ધર્મ છે, અનેક રૂપે થાય છે ત્યારે એની જ્ઞેય સાથેનો સંબંધ અપેક્ષાથી જોડવામાં આવે છે. ખરેખર તો જ્ઞાન જ્ઞાનને કારણે જ્ઞેયાકારે થયું છે, જ્ઞેયના કારણે જ્ઞેયાકારે હરગીજ થયું આમ છે, માટે તે એને તેને જ્ઞેયકૃત શુદ્ધતા તેને હવે તો કે જ્ઞાન જ્ઞેયાકારે છે, જ્ઞેયનું જેવું સામે જ્ઞેય છે એવી આકૃતિ જ્ઞાન માં ઉત્પન્ન થઈ છે એમ કેવું છે.
ખરેખર તો બે એના સ્વભાવ છે,
બે બે એનું જ રૂપ છે, બે એનો રૂપ છે, બે અને બે રૂપે થવાનો એનામાં ધર્મ છે, એનો નિશ્ચય ધર્મ છે.
ધર્મ કે સ્વભાવ?
હા ધર્મ, કયો કે એનો પર્યાય ધર્મ છે ને, પર્યાય ધર્મ છે, પર્યાય ધર્મ છે અને મૂળમાં એવી શક્તિ છે, જે જ્ઞાન શક્તિ છે તે મૂળમાં એવી શક્તિ. એનું સ્વરૂપ છે તો ત્યાગ કેવી રીતે થાય, એનું સ્વરૂપ છે તો સ્વરૂપ નો ત્યાગ કેવી રીતે
થાય, પ્રતિબિંબિત થવું એ પણ એનો સ્વભાવ,
એ પણ એનો સ્વભાવ છે, પ્રતિબિંબ પડવું એ પણ એનો સ્વભાવ છે, અને એક રૂપ રહેવું એ પણ એનો સ્વભાવ છે, અને બંને એક કાળે છે. સમસ્ત જીવને હવે અહીંથી વાત વિચારવા જેવી છે કે એવી એક જે વસ્તુ સ્તુતિ જ્ઞાનની પર્યાયની છે એમાં સમસ્ત જીવે જ્યારે તે પરસ્પર પ્રકાર વિરુદ્ધ પ્રકાર છે, એક અને એક રૂપપણું અને અનેક રૂપપણું એવા બે પરસ્પર વિરુદ્ધ જ્યારે પ્રકાર છે ત્યારે છદ્મસ્ત જીવને મુખ્ય ગૌણ થઈ જશે. એની એક અનિવાર્ય છદ્મસ્ત ની પરિસ્થિતિ, જ્ઞાનની પરિસ્થિતિ અનિવાર્ય શું છે કે મુખ્યપણું અને ગૌણપણું એના જ્ઞાનના પરિણામમાં થાય છે, રહે છે હંમેશા હંમેશા. હવે અહીંયા એક રૂપપણું પણ જ્ઞાનને છે અને અનેક રૂપપણું પણ જ્યારે જ્ઞાનને છે ત્યારે અનેક રૂપપણું મુખ્ય કરવા જતા એને વિભાવની ઉત્પત્તિ થાય છે. એટલે જ્ઞાનીનું એ તે અનેક રૂપપણાને ગૌણ કરાયું છે અને એક રૂપપણાને મુખ્ય કરાયું છે. એક રૂપપણું મુખ્ય કરતા એને વિકલ્પ શાંત થાય છે, ઉપાસનું કેવી રીતે જાણવું ઉપાસના ઉપાસક છે ને, ઉપાસના એને બાકી છે, તો જાણીને ઉપાસના કેવી રીતે કરવી? તો કે એક રૂપણાને મુખ્ય કરવું અને અનેક રૂપણાને
ગૌણ કરવું.
પંદરમી ગાથા, જ્ઞાન વિશેષને તિરોભૂત કરવું અને જ્ઞાન સામાન્યને અવિર્ભૂત
કરવું,
મુખ્ય ગૌણ કરવું. એટલે લક્ષ્યને મુખ્યતા સાથે સંબંધ છે. જેનું લક્ષ્ય કરાય છે તે મુખ્ય છે, અને જેનું લક્ષ્ય દુર્લક્ષ કરવું છે તે ગૌણ થાય છે. અનાદિનું જ્ઞાન વિશેષ ઉપર લક્ષ્ય છે, એટલે જ્ઞાન વિશેષ નો આવિર્ભાવ થઈ રહ્યો છે અને જ્ઞાન સામાન્ય નો તિરોભાવ થઈ રહ્યો છે. અનિવાર્ય પણ એમ જ થાય, બે નો આવિર્ભાવ થાય નહીં, બે નો તિરોભાવ પણ થાય નહીં, કેમ કે અનિવાર્ય પરિસ્થિતિ મુખ્ય ગૌણ કરવાની છે. તો વર્તમાન હાલતમાં જ્ઞાન વિશેષ આવિર્ભૂત થતું હોવાથી તે દેહમાં લુપ્ત થાય છે. જો જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરે તો એને જ્ઞાન વિશેષ તિરોભૂત થઈને એને સંબંધનો, દેહ સાથેના સંબંધનો વ્યવચ્છેદ થાય છે, છેદ થઈ જાય છે, તૂટી જાય છે. અહીંયા આરાધના ને વિરાધના એક જગ્યાએ પૂજે છે. જે જ્ઞાન પરદ્રવ્ય સાથે સંપર્ક કરે છે વિજ્ઞાનના કારણે, એ જ જ્ઞાન પોતાના જ્ઞાન સામાન્ય ઉપર આવિર્ભૂત થઈને પરદ્રવ્યના સંપર્કનો વ્યવચ્છેદ કરી શકે છે. બસ જ્યાંથી જોડે છે ત્યાંથી જ તોડે.
બરોબર,
જ્યાંથી સંબંધ જોડીને રાગ દ્વેષ થાય છે ત્યાંથી સંબંધ તોડીને રાગ દ્વેષ મટાડવાનો છે. સીધી સાધી વાત કરતી છે. અને એક નામ જ્ઞાનનું કાર્ય છે, એ કાર્ય છે તે જ્ઞાનનું છે એમ કહેવું છે. અને તો બહુ સરસ વાત લેશે આ પારિગ્રાફમાં આચાર્ય મહારાજે બહુ સરસ વાત કરી છે. શું કહે છે કે તેવી રીતે ક્રિયાકાર થવાથી જ્ઞેયનો આકાર જ્ઞાનમાં ઉત્પન્ન થતો હોવાને લીધે તે ભાવને જ્ઞાયક પણ એવું નામ પ્રસિદ્ધપણે આપવામાં આવ્યું છે. જગજાહેર પણ એનું નામ જ્ઞાયક છે, કેમ કે જ્ઞેયના આકાર ઉત્પન્ન થાય છે, એટલા માટે એનું નામ જ્ઞેય પરખ કરવામાં આવ્યું છે. તો પણ એમ પરિસ્થિતિ હોવા છતાં પણ જ્ઞેયે કોઈ જ્ઞાનમાં અશુદ્ધતા ઉત્પન્ન કરી નથી, એટલે કે જ્ઞેયની આકૃતિ થાય માટે જ્ઞાન અશુદ્ધ થયું છે એમ નથી. કે જ્ઞાનમાં રાગ જાણ્યો માટે જ્ઞાનમાં અશુદ્ધતા થઈ એમ નથી. મલિનતા જ્ઞાનમાં જણાય માટે જ્ઞાન મલિન થયું એમ નથી. જ્ઞાનમાં પ્રતિબિંબિત થયું માટે જ્ઞાન મલિન થયું એમ નથી. એ તો એની સ્વચ્છતા છે, એની નિર્મળતા છે, એને મલિનતા સમજાય માટે ચૌદ કળશમાં એ લીધું અને કાંતમાં કે જ્ઞાનમાંથી જ્ઞેયને ઘુસાડવાની મિથ્યા પ્રવૃત્તિ કરવી નહીં. એને પરિસ્થિતિમાં મિથ્યા પ્રવૃત્તિ કરી, એવી મિથ્યા પ્રવૃત્તિ કરવી નહીં. ઓલા બિલ્વ મંગળની જેમ આંખો પડી નાખ
એમ નહીં,
માટે તને કાંઈ ન દેખાય એમ નથી. આંખો ખોટ દેવો, પડ્યા પછી દેખાવા માંડશે બધું. ઘુસાડી નાખવું એનો અર્થ કે આ જ્ઞાન ની આંખ ફોડી નાખવી ફૂટે, એ રીતે જ્ઞાન ની આંખ ફૂટતી આ ગોડો ફૂટી જાય, પણ જ્ઞાન ની આંખ ફૂટતી નથી. ભલે જ્ઞાન માં અગ્નિ જણાય તો પણ નિકૃત અશુદ્ધતા જ્ઞાન ને થતી નથી. જ્ઞાન તો નિર્લેપ સ્વભાવી છે. અનંત અગ્નિઓ જ્ઞાન માં આવે તો પણ એક જ્ઞાકાર જ્ઞાન માં અટકવાનો નથી. એટલું જ નહીં પણ કોઈ જ્ઞાન માં ત્યારે પણ આવ્યું નથી જયારે જ્ઞાકાર જ્ઞાન માં થયો છે
ત્યારે પણ તે જ્ઞાન સાથે ભર્યું નથી, ભર્યું નથી, તેથી જ્ઞાન કદી અશુદ્ધ થયું એમ કહેવાય. તો પણ નિગ્રત અશુદ્ધતા તેને એટલે જ્ઞાન ને નથી. કારણ કે હવે જો અહીંયા અહીંયા દૃષ્ટિફેર કરાવે છે, દૃષ્ટિફેર કરાવે છે ને આ જગ્યાએ કરાવે છે આચાર્ય. કારણ કે નિરાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનને એટલે સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ પોતે જાણનારો દીવાની જેમ કરતા કર્મનો અનન્ય પણ હોવાથી જ્ઞાયક જ છે. નિરાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે, દીવાની જેમ અથવા કરતા કર્મનો અનન્ય હોવાથી બે વાતો છે નાખી છે. બાકી એમ કેવું છે કે નિરાકાર અવસ્થામાં પણ આત્મા જ્ઞાયક જ છે અને સ્વરૂપ અનુભવ કાળે પણ એ જ્ઞાયક જ છે. જ્ઞાયક તો જ્ઞાયક પણ એ સદાય હોવાથી ક્યારે પડતો નથી. છે તો એમ આચાર્ય મહારાજ કહે કે જ્ઞાયકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાય છે. મારું ધ્યાન જ્ઞાયકાર અવસ્થા ઉપર નથી, મારું લક્ષ્ય જ્ઞાયકાર અવસ્થા ઉપર નથી. નિરાકાર જ્યારે જ્ઞાનમાં થાય છે ત્યારે મારું લક્ષ્ય તો જ્ઞાયક ઉપર છે, મને તો જ્ઞાયક જ જણાય છે. મને નિરાકાર જ્ઞાન ગૌણ થઈ જાય છે અને મને જ્ઞાયક જણાય છે એમ કે છે. પરજ્ઞેયને જાણવા કાળે પણ જાણનારો જણાય છે અને સ્વરૂપ અનુભવ કાળે પણ મને જાણનારો જણાય છે. કેમ કે મારામાં જાણનારો છે, મારામાં જણાનારો કોઈ છે નહીં. તો નિજમાં નિજને જોવાની દ્રષ્ટિ સુખકારી છે અને નિજમાં પરને જોવાની દ્રષ્ટિ દુઃખકારી છે. આ ન્યાય લાગુ પાડો બરોબર. આ બહુ બહુ સુંદર જે કાર્ય પદ્ધતિનું વિશ્લેષણ છે અહીંયા અહીંયા ટીકાકાર આચાર્ય મહારાજે મહેરબાની કરી છે કે આચાર્ય મહારાજે તો જ્ઞાયકને વર્ણ્યો છે અને ટીકાકાર મહારાજે જ્ઞાયક ને વર્ણવતા વર્ણવતા જ્ઞાયક ની ઉપાસના વર્ણવી છે. બરોબર. આ એક સાથે બે વાત વિશેષ ધરાવે છે.